तो भगवंत इंद्र महिता सीधाच सीधि सीता आचार्य जिन शासनों नति करा ऊर्जा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न त्रया राधिका पंचैते परमेश्चिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
रत्नकरण श्रावकाच्या समंत भद्राचार्य रचित रत्नकरण श्रावकाचार जेनी टीका प्रभाचंद्राचार्य लखी छे तो एनो आपणे अध्याय करी रह्या छे। एमां 11 प्रतिमा धारी श्रावक, तो 11 प्रतिमा धारी श्रावकनुं स्वरूप केवुं छे अने 11 प्रतिमा कई रीते छे एनो अध्याय चाले छे। दर्शन प्रतिमा, व्रत प्रतिमा अने सामायिक प्रतिमा, ए त्रण प्रतिमानी आपणे वात करी छे। हवे सामायिक प्रतिमानी अंदर जे सामायिक करे छे तो एना भाव केवा होय ए वातने पण जरा आपणे लई लईए। સામાયિક પ્રતિમા કરે છે કેમ કે એટલે સામાયિક પોતે કરે છે, સામાયિક પ્રતિમા ધારી છે એટલે સામાયિક કરે છે, તો એના અંતરંગ વાળા પણ એવા જ હોય, પોતાના શુદ્ધ સ્વરૂપનું યથાર્થ એને ભાન છે અને એવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્તિ માટેનો એ પ્રયત્ન કરે છે। અને કાયોત્સર્ગની જે વાત છે, સામાયિકમાં કાયોત્સર્ગની વાત કરીએ છીએ તો કાયોત્સર્ગમાં સામાન્ય રીતે 4 લોગોસનો કાયોત્સર્ગ કરવામાં આવતો હોય છે અથવા તો 16 નવકાર મંત્રનો કે 9 નવકાર મંત્રનો કે એવી રીતે કાયોત્સર્ગ કરવામાં આવતો હોય છે, પણ ખરેખર તો એ કાયોત્સર્ગમાં એને કાયાથી જુદા પડીને પોતાના સ્વરૂપમાં જવાનું હોય છે, પણ બધા એ નથી કરી શકતા એટલે એક વિધિ તરીકે એ મૂકવામાં આવ્યું છે। પણ એને અંતરંગ ભાવના તો એવા પ્રકારે જ હોય કે હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું અને આ મારી સંસાર અવસ્થા છે અને એ સંસાર અવસ્થામાં મને બીજું કોઈ શરણ નથી, એટલે કે અશરણ છે, સંસાર છે તે અશરણ અને આ સંસાર અવસ્થા છે તે પણ અનિત્ય છે, દુઃખમય છે, અનાત્મરૂપ છે, એ આત્મરૂપ પણ નથી, અને તેનાથી વિપરીત મોક્ષનું સ્વરૂપ, મુક્ત સ્વરૂપ, એવા મુક્ત સ્વરૂપ વાળો હું છું, એ વાત એને હંમેશા અંતરમાં હોય છે। સામાયિક કરે છે ત્યારે એ વાત એને અંતરમાં હોવી જ જોઈએ। વ્રતિજનોએ સામાયિક કરતી વખતે એવું વિચારવું કે હું જે સંસારમાં રહું છું તે અશરણ, અશુદ્ધ, અનિત્ય એટલે પર્યાય અપેક્ષા એ વાત છે, દુઃખરૂપ અને પરરૂપ છે, અને મોક્ષ તેનાથી વિપરીત સ્વભાવરૂપ છે। એટલે જે મોક્ષ છે તે શરણરૂપ, શુદ્ધ, નિત્ય, સુખરૂપ અને આત્મ સ્વરૂપ છે, એમ એને ભેદ જ્ઞાન વિચારવું જોઈએ। સામાયિકની વાત કરી તો એમાં સામાયિક જ્યારે કરે છે તો કેવું સામાયિક કરે તેને અતિચાર રહિત સામાયિક કરવાની વાત કરી છે। અતિચારની વાત કરીએ તો સામાન્ય રીતે મન, વાણી અને કાયા સંબંધીના અતિચાર, એટલે કે વચનને ચલાયમાન કરવું, કાયને અથવા તો એટલે કે શરીરને અસ્થિર રાખવું, ચલાયમાન કરવું, અને મનને અન્યથા ચંચળ રાખવું, મનને ચંચળ રાખવું, ચલાયમાન કરવું, એવા ત્રણ વિચાર છે. અને એ સિવાય ચોથો વિચાર છે, સામાયિકમાં ઉત્સાહ ન દાખવવો, આદર ન કરવો. વેઠ કાઢતા હોય એમ સામાયિક ઘણા લોકો કરે, કેટલાક લોકો સામાયિક કરાવે છે. સામાયિક કરાવે છે તો એમાં જે કરવાવાળા છે એ બધા બધા એટલા ભાવપૂર્વક નથી કરતા, પણ કરે છે. પણ સામાયિક પ્રત્યે એવો આદર હોવો જોઈએ કે આ સામાયિક તો મારા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ વ્યવહારથી સાધન છે. અને પાંચમું છે, પાંચમો અતિચાર છે કે એકાગ્રતાના અભાવમાં એને સામાયિકનો પાઠ ભૂલાઈ જાય. એટલે એકાગ્રતાના અભાવમાં ચિત્તની વ્યગ્રતાથી સામાયિકનો પાઠ ભૂલાઈ જવો, તો એ પાંચમો અતિચાર છે. તો એવા પાંચ અતિચાર સામાયિકના પણ કહેવામાં આવ્યા છે. હવે આના પછી પોષદ શિક્ષા વ્રત, સામાયિક પછી પોષદો ઉપવાસ શિક્ષા વ્રત એની વાત છે. તો એનો આપણે પહેલા શ્લોક લઈએ. શ્લોક 140 એમાં પોષદ પ્રતિમાધારીનું લક્ષણ કહ્યું છે. પૂર્વ દિનેશુ ચતુર્ષ્વપી માસે માસે સ્વશક્તિ અનિગ્ય ઔષધ નિયમ વિધાયી પ્રણીદીપર પુષધાનશન. એના અર્થમાં અહીંયા સમજાવે છે કે પ્રત્યેક મહિને, માસે માસે એટલે પ્રત્યેક મહિને, ચતુર્ષુ અપી એટલે ચારેય પર્વના દિવસોમાં, ચતુર્ષુ અપી પર્વ દિનેશુ ચારેય પર્વના દિવસો માં, અર્થાંત બે અષ્ટમી અને બે ચતુર્દશી, બે આઠમ અને બે ચૌદશ, દરેક મહિનામાં ચાર દિવસ, સુદ અને વદ આઠમ અને સુદ અને વદ ચૌદશ, એમ ચાર દિવસ સ્વશક્તિમ અનિગૃહ પ્રણીધી પર, એટલે પોતાની શક્તિને છુપાવ્યા વિના, ગોપ્યા વિના, એટલે કે પૂરેપૂરી શક્તિપૂર્વક એકાગ્ર થઈ, એટલે કે ધર્મ ધ્યાનમાં રત થઈ, અને પ્રોષધ નિયમ વિધાયી પ્રોષધાન અનશન, એમ નિયમપૂર્વક પ્રોષધ ઉપવાસ કરનાર પ્રોષધ ઉપવાસ પ્રતિમાધારી છે. હવે જો અહીંયા બે શબ્દ છે, પ્રોષધ ઉપવાસ, તો એ સમજી લઈએ આપણે. પ્રોષધ અને ઉપવાસ, એ પ્રોષધ જે છે એનો અર્થ થાય છે એકાસણ, એનો અર્થ થાય છે એકાસણ. અને એકાસણ પહેલા હોય છે આગલા દિવસે, પછી ઉપવાસ હોય છે, અને એના પછીના દિવસે એને પાછું એકાસણ હોય છે, એવું એમાં સ્વરૂપ કહેવામાં આવ્યું છે. થોડોક એનો વધારે વિસ્તાર આપણે શ્લોક 106 માંથી પણ સમજીએ. એમાં એ વાત 106 માં સમજાવી છે કે પ્રોષધો ઉપવાસ કઈ રીતે હોય. તો કે પ્રત્યેક ચૌદશ અને આઠમના દિવસે હોય, અને એમાં એને શેનો શેનો ત્યાગ હોય એની પણ વાત સમજાવી છે અહીંયા. કે ચાર વસ્તુનો ત્યાગ, અસન, પાન, ખાદ્ય અને લેહ. અસન એટલે કે જે આ ખોરાક છે, રોટલી દાળ ભાત શાક વગેરે છે તે. પછી અસન પછી છે તે સ્વાદ્ય, એ ખાદ્ય કયું છે, પણ ખાદ્યને બદલે સ્વાદ્ય હોય છે. સ્વાદ્ય એટલે જે આપણને રસ પડે છે એવી વસ્તુઓ, લાડુ, પેંડા, બરફી, જલેબી, આ બધું લેહ. લેહ એટલે જે રાબડી ને કેરીનો રસ ને એ બધી વસ્તુઓ, અને પાન એટલે પાણી, દૂધ, પેય, છાશ વગેરે. તો એ ચાર પ્રકારના આહારનો એ ત્યાગ કરીને એ વૃષદો ઉપવાસ કરે છે. જ્યારે એ કરે છે ત્યારે આ રીતે હોય છે કે એ આઠમ છે કે ચૌદશ છે, તો એના પહેલાના દિવસે એટલે આગલા દિવસે બપોરે, એટલે બપોરે એટલે 12 વાગે આસપાસ જે જમી લે છે, ભોજન કરી લે છે, ત્યાર પછીથી એને બીજા 16 પ્રહર એટલે 48 કલાકના ઉપવાસની પ્રતિજ્ઞા કરી, એટલે એનું એકાસણું થયું. આગલા દિવસે એનું એકાસણું થાય છે. સર્વ આરંભનો ત્યાગ કરી અને પછી એ બીજું કાંઈ નવું કામ હવે આ કરતો નથી, આરંભનો ત્યાગ એટલે, અને એ એકાંત ધર્મ ધ્યાનપૂર્વક એ દિવસને વ્યતીત કરે છે. પછીનો જે દિવસ છે એ દિવસે એ ઉપવાસ કરે છે અને આખો દિવસ અને રાત ધાર્મિક કાર્યમાં પ્રસાર કરે છે. પછીનો દિવસ એ ઉપવાસ હોય છે અને એ ઉપવાસનો દિવસ છે જે આઠમનો કે ચૌદશનો જે દિવસ છે તે દિવસે એ ઉપવાસ કરે, આખો દિવસ ધર્મ ધ્યાનમાં વિતાવે છે, પોતાના સ્વરૂપ સંબંધીના વિચારોમાં વિતાવે છે, શાસ્ત્ર અધ્યયનમાં, સ્વાધ્યાયમાં એ આખો દિવસ વિતાવે છે. અને એના પછીના દિવસે એટલે કે એ આઠમ છે તો પછી નવમનો દિવસ આવે, અથવા તો ચૌદશ છે તો પૂનમ કે અમાસનો દિવસ આવે, તો તે દિવસે એ એક જ સમયે આહાર કરે છે, એટલે એ દિવસ પણ ધર્મ ધ્યાનમાં વિતાવે છે પણ એક સમય આહાર કરે છે. એટલે આગળ ને પાછળ એકાસણું હોય છે ને વચ્ચે ઉપવાસ હોય છે. આવું પુરુષદ ઉપવાસ વ્રત દરેક મહિનામાં 4 દિવસ કરે, આવી પ્રતિજ્ઞાધારી જે છે એ પુરુષદ ઉપવાસ પ્રતિમાધારી છે. તો આ વાત પુરુષદ સંબંધીની થઈ. અને આવું પુરુષદ વ્રત એને પ્રતિમા કહી. હવે પ્રતિમાની આપણે વાત ફરીથી યાદ કરીએ તો એનો ક્રમ જે આપણને આપવામાં આવ્યો છે એ ક્રમ અનુસાર તો પૂર્વની જે એટલે પછીની જે પ્રતિમા લીધી છે તો એને પૂર્વની પ્રતિમા હોવી જ જોઈએ. એને જે પ્રતિમા લીધી છે તો એની પહેલાની બધી પ્રતિમા હોવી જોઈએ. એટલે તમે પુરુષદ પ્રતિમાધારી થયા છો તો તમને સામાયિક અને વ્રત હોવા જ જોઈએ. ક્રમમાં એ વાત દર્શાવી દીધી છે કે ક્રમની જ્યારે વાત કરીએ ત્યારે એમ કહેવામાં આવ્યું છે કે આ જ ક્રમમાં હોય એટલે આગળની પ્રતિમા જેમ જેમ આગળ વધતા જાઓ છો તો એની પહેલાની પ્રતિમા તો એને હોવી જોઈએ. 11 પ્રતિમાની વાત કરીને દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા, સામાયિક પ્રતિમા, પુરુષદ પ્રતિમા, સચિત ત્યાગ પ્રતિમા, રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમા, બ્રહ્મચર્ય પ્રતિમા, આરંભ ત્યાગ પ્રતિમા, પરિગ્રહ ત્યાગ પ્રતિમા, અનુમતિ ત્યાગ પ્રતિમા અને ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા, આમ 11 પ્રતિમા જે દર્શાવવામાં આવી છે તેમાં એક વાતની સ્પષ્ટતા એમાં કરી દીધી છે કે આગલી એટલે ઉત્તર પ્રતિમા ધારણ કરનારને પૂર્વેની સર્વ પ્રતિમાઓનું પાલન અવશ્ય હોય છે. તો જ્યારે હવે આપણે પુરુષદ પ્રતિમાની વાત કરી એ 4થી પ્રતિમા થઈ, તો એવા પુરુષદ પ્રતિમા ધારીને સામાયિક પ્રતિમા, વ્રત પ્રતિમા અને દર્શન પ્રતિમા અવશ્ય હોય છે. એટલે ક્રમ આ જ રીતે રહે છે, દર્શન, વ્રત, સામાયિક, પુરુષદ. જો દર્શનમાં તો સમ્યક દર્શનની વાત કરી અને પછી વ્રતમાં આપણે 12 વ્રતની વાત કરી અને તે પછીથી સામાયિક અને પુરુષદ. તો એ ક્રમ છે. અને હવે પુરુષદ પ્રતિમા છે એનાથી વધારે જે 5 પ્રતિમાધારી છે તો એને સચિત ત્યાગ પ્રતિમા હોય છે. સચિત ત્યાગ પ્રતિમા. તો આપણે સચિત ત્યાગ પ્રતિમાનું સ્વરૂપ પણ સમજીએ. કળશ 141માં એ વાત કરી છે સચ્ચિદ પ્રતિમાની. શ્લોક 141. મૂળ ફળ શાક રાખા કરી કંદ પ્રસૂન બીજાની નામાની યો પી સોયમ સચિત વિરતો દયા મૂર્તિ. 141 શ્લોક સચિત ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ. તો એના અર્થમાં કહે છે કે યહ દયામૂર્તિ, એટલે કે જે દયામૂર્તિ દયાળુ થઈને અમાની મૂળ ફળ શાક શાખા કરી કંદ પ્રસૂન બીજાની, એટલે કે કાચા મૂળ ફળ શાક શાખા કરી કંદ ફૂલ અને બીજ ને ખાતો નથી. ન અતિ સ અર્થ સચિત વિરત, તે આ સચિત ત્યાગ પ્રતિમા ધારી છે. અહીંયા એક શબ્દ છે કરીર, એટલે કરીરનો અર્થ થાય છે કે અંકુર, કોઈ પણ અંકુર, ગાંઠ, વાંસના અંકુર. અને આપણે જે કઠોળને પલાળીએ છીએ તો પછી એમાંથી જે અંકુર ફૂટે છે એ પણ એમાં આવી જાય, એ પણ એમાં આવી જાય છે, એ ઉગી નીકળ્યા છે. જ્યારે એમાંથી અંકુર ફૂટે છે એનો અર્થ જ એ છે કે ઉગી નીકળ્યા છે, અને વધારે દિવસ રાખશો તો એમાંથી પછી આગળ વધીને એમાં એની ઉપર પાન પણ આવશે. એટલે આપણે એ હણગાવેલા કઠોળ નથી ખાતા. અહીંયા તો બધી વસ્તુની ના પાડી છે, ત્યાગ આટલી બધી વસ્તુનો કર્યો છે. કંદમૂળ પણ નો થયા અને કાચા આ ફળ, હવે ફળને પણ કાચા લીધા છે, એટલે એનો અર્થ એ થાય કે પાકું ફળ ખવાય, કાચું ફળ ન ખવાય. શાખા, ડાળીઓ, એવા કાચા શાક પણ ન ખવાય, પાકા ફળ ખવાય. એટલે સલાડમાં સમજવાનું, પાકા ફળની વાત એમાં ના નથી પાડી, પણ કાચા ફળની એમાં ના પાડી છે. એટલે સલાડનો અર્થ આપણે સમજીને કરવો, પાંદડા ખાઈ જઈએ છીએ ને વાત વાતમાં, એ ન ખાવા. હેલ્થની દ્રષ્ટિએ સારું સારું કરીને એવું ખોટું ઊંધું બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે, એટલે બધા એમ કે સલાડ ખાવા સલાડ ખાવા લઈ બેઠા છે. વાસ્તવમાં એવું કાંઈ નથી. ઘણી વખત તો એવું હોય છે, એની વાત નહીં પણ ઇન્ડિયામાં તો એવું હોય છે કે એ જે સલાડ બનાવનારા જે છે, એટલે એને તૈયાર કરનારા જે છે, એ છોકરાને બીજું કાંઈ આવડતું ન હોય, રસોઈનું કામ, એવો છોકરો કે જે હાથ ધોયા વગર એ બધું એનું કામ કરતો હોય, અને એને કારણે ઉલટું સલાડમાંથી આપણને કાંઈક રોગ થાય. એટલે અમે એક નિયમ રાખ્યો છે કે બહારમાં ક્યાંય સલાડ ખાતા જ નથી, હું તો સલાડને રડતો નથી. સચિત ત્યાગની જ્યારથી વાત સાંભળી છે ત્યારથી બને ત્યાં સુધી સલાડ નહીં ખાવા, પાકા ફળ ખાવા. કંદમૂળ તો ખાતા નથી આપણે, રીંગણ ખાતા નથી, આ બધાનો તો ત્યાગ છે, પણ વધારામાં આ પણ રાખવું કે નકામાં કારણ વગરના સલાડ છોકરા ખાવા, કાચી બધી વસ્તુ છોકરા ખાવી. કાચી, કેટલાક તો ખોક કાચા ફ્લાવર ખાય છે, ફ્લાવર પણ આમ કાચું ખવાય, સારું લાગે બધું. અરે ભગવાન શું કહેવું. તો સચિત ત્યાગની અહીંયા તો વાત છે. અહીંયા સચિત ત્યાગની વાતમાં અહીંયા ભાવાર્થમાં જે વાત કરી છે એ જ આપણે લઈએ, કે જે શ્રાવક કાચા અપકવ અશુષ્ક સચિત અંકુરોત્પત્તિકારક, અંકુરોત્પત્તિકારક એટલે જેમાંથી અંકુરની ઉત્પત્તિ થાય, એટલે એ બીજ તરીકે કામ કરી જાય છે એમ થયું છે. અંકુર ઉત્પન્ન થયા હોય ત્યારે તો, એટલે એમાંથી એનો છોડ થઈ ગયો છે એમ કહેવામાં આવે, ભલે ને હજી જરાક જ ઉગી નીકળ્યા હોય પણ તો એ એક આખો છોડ થઈ ગયો કહેવાય. તો એવા મૂળ ફળ શાક ડાળી કૂંપળ જમીન કંદ, જમીનમાં થતા કંદ ફૂલ અને બીજ વગેરે ખાતો નથી, તથા સચિત પાણી, એટલે પાણીને પણ એ ઉકાળીને પીએ, ગરમ કરીને પીએ, અને સાથે સાથે સચિત લવણ એટલે મીઠું પણ એ ખાતો નથી, એટલે મીઠાને પણ શેકીને, અગ્નિમાં શેકીને એને ખાય. હવે કૂટીને પીસીને ની વાત તો રહેતી નથી, પહેલાં તો મીઠાના ગાંગડા આવતા હતા એટલે એ અપેક્ષાથી અહીંયા કૂટીને પીસીને વાત લખી છે, હવે તો પાવડર છે. તો આવો જે શ્રાવક છે એ દયાની મૂર્તિ છે, જેને સચિત ત્યાગ છે એ દયાની મૂર્તિ છે, કેમ કે એને સૂક્ષ્મ હિંસાનો ત્યાગ કર્યો છે, સચિતનો ત્યાગ કર્યો છે એટલે સૂક્ષ્મ હિંસાનો ત્યાગ કર્યો છે, એટલે એ રીતે એ દયાની મૂર્તિ છે. અને આવી સચિત ત્યાગ પ્રતિમાધારી કહેવાય છે. મૂળ, ફળ, કંદ આદિ એ વનસ્પતિના 8 અંગ છે. એમાંથી કોઈ વનસ્પતિને 3, 4, 5 આદિ અંગ હોય છે. તેને સચિત ત્યાગી કાચા અપકવ સચિત અવસ્થામાં ખાતા નથી, પરંતુ તેમને અચિત કરીને, અચિત કરીને એટલે અગ્નિ વગેરેમાં પકવીને ખાય છે. તો આ રીતે સચિતનો ત્યાગ હોય છે. સચિત ત્યાગ પછીથી રાત્રિ ભોજનનો ત્યાગ, એટલે રાત્રિ ભુક્તિ ત્યાગ પ્રતિમા. એ રાત્રિ ભુક્તિ ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ શું છે એ શ્લોક 142માં વાત કરી છે, એ પણ આપણે લઈએ. અન્નમ પાનં ખાદ્યમ લેહમ નશ્નાતિ યો વિભાવાયામ સ ચ રાત્રિ ભુક્તિ વિરતઃ સપ્તેષ્વં કંપમાનમના. આ 141મો શ્લોક એનો અર્થ અહીંયા કર્યો છે કે સત્વેષુ એટલે પ્રાણીઓ પ્રત્યે, સત્વેષુ એટલે પ્રાણીઓ પ્રત્યે અનુકંપમાન મનહ એટલે દયાળુ ચિત્તવાળા થઈને, પ્રાણીઓ પ્રત્યે દયાભાવ લાવીને, દયાળુ ચિત્તવાળા થઈને ય વિભાવર્યામ અન્નમ પાનમ ખાદ્યમ લેહમ ન અશ્નાતિ એટલે એવા પ્રાણીઓ પ્રત્યે દયાળુ ચિત્તવાળા થઈને જે રાત્રે અન્ન પેય ખાદ્ય લે પદાર્થો ખાતો નથી તે રાત્રિ ભુક્તિ ત્યાગ પ્રતિમાધારી શ્રાવક છે. સ રાત્રિ ભુક્તિ વિરત એટલે ચારે પ્રકારની વાત અહીંયા લઈ લીધી છે. આને આ ત્યાગ કરે છે તો એમાં અન્નનો, પેયનો, ખાદ્યનો અને લેહનો એ ચારેનો એ ત્યાગ કરે છે, રાત્રે એ ખાતો નથી. હવે એમાં કેટલીક વખત એવું હોય છે કે તેનાથી તકલીફ છે તો નથી થઈ શકતું, તો એકમાત્ર પાણીની એક વખત છૂટ રાખીને એવા આપણે જેને તિવ્યાર કહીએ છીએ એવા તિવ્યાર પણ કરતા હોય છે. પણ ચારેનો ત્યાગ એને આપણે ચોવિયાર કહીએ છીએ, સાદી ભાષામાં આપણે ચોવિયાર કહીએ છીએ, તો એ અહીંયા ચોવિયારની જ વાત છે. રાત્રિ ભોજન ત્યાગ તો હોવો જ જોઈએ, કદાચ શુદ્ધ ચોવિયાર ન કરે, ચારેનો ત્યાગ ન કરે અને પાણીની કદાચ કોઈ કારણસર એને છૂટ રાખવાની થઈ તો ઠીક વાત છે, પણ રાત્રિ ભોજન ત્યાગ તો હોવો જ જોઈએ. રાત્રિ ભોજન ત્યાગ તો ખૂબ જરૂરી છે, કેમ કે રાત્રિ ભોજનમાં સૂર્યાસ્ત પછી જે ભોજન છે એની અંદર ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. એટલે કૃપાળુદેવે એના વિશે કહ્યું છે કે રાત્રિ ભોજન એ માંસાહાર બરાબર છે, અપેક્ષાથી વાત કરી છે, કેમ કે એમાં સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે અને એ સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે એટલે એ તો ત્રસ છે. કૃપાળુદેવે વાત કરી છે કે ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, એટલે ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે અને એવા જ રંગના હોય એટલે ખ્યાલમાં ના આવે, એટલે એ ખ્યાલમાં ના આવે. જો ઉત્પત્તિની અપેક્ષાએ વિચાર કરીએ તો સમૂર્છન જે ઉત્પત્તિ છે, સમૂર્છન ઉત્પત્તિ, તો એ જે દ્રવ્ય છે એવા દ્રવ્યના પરમાણુઓમાં જીવ આવે છે, એટલે એને એનું જે શરીર છે એ જ પ્રકારનું હોય છે. જે દ્રવ્ય છે જે બાહ્યમાં જે આપણે પૂતગળો જે જોઈએ છીએ તો એવા જ પૂતગળો એનું એ શરીર બને છે અને એમાં જીવ આવે છે, એટલે સમૂર્છન ઉત્પત્તિ એ કહેવામાં આવે છે. એ ગર્ભથી ઉત્પન્ન થાય કે એવી રીતે નથી હોતું, એ સમૂર્છન ઉત્પત્તિ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય સુધી સમૂર્છન ઉત્પત્તિ શાસ્ત્રમાં કહી છે. 4 ઇન્દ્રિયવાળા જીવો પણ સમૂર્છન ઉત્પન્ન થાય એટલે આપણે જેને એ સેક્સ્યુઅલ પ્રોડક્શન કહીએ, એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, સોરી, એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહીએ, એવું એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે કે જેને બે વસ્તુની જરૂર નથી, એ સીધે સીધા એ દ્રવ્યમાં જે દ્રવ્ય છે એમાં જ થાય. તો ધનેડું ઉત્પન્ન થયું, તો ધનેડું ક્યાં ઉત્પન્ન થયું? ચોખા, દાળ વગેરે આપણા જે અનાજ હોય એમાં ઉત્પન્ન થાય છે. તો એ એમાંથી જ એને એવા પૂદગળો મળી જાય છે, અને એ પૂદગળો જે છે એ એનું શરીર બને છે. એટલે એને પૂદગળો ગ્રહણ થાય છે, તો ત્યાંથી ને ત્યાંથી જ પૂદગળો એને પ્રાપ્ત થઈ જાય છે. કેમ કે કોઈ પણ જીવ જે જન્મે છે, તો એ જન્મે છે તો પછી એ પૂદગળ એટલે કે શરીર ધારણ કરે છે. તો શરીરની રચના જે થાય છે એમાં એ પૂદગળોને ગ્રહણ કરે છે. તો આ જે સમૂર્છન જીવ છે, એટલે કે સમૂર્છન ઉત્પત્તિ, જીવની સમૂર્છન ઉત્પત્તિમાં એને પણ એવા શરીર માટેના જો પૂદગળ જોઈએ તો એમાંથી જ એને પ્રાપ્ત થઈ જાય છે. એટલે આપણે ઘણીવાર એમ માનતા હોઈએ કે ભાઈ આ બહારથી આવી ગયું, તો બહારથી આવે એવું નથી બનતું, ત્યાં જ એ ઉત્પન્ન થાય છે. ઝીણી ઝીણી એકદમ ઝીણી જીવાત ઉત્પન્ન થાય છે, ઝીણી કીડી જે ઉત્પન્ન થાય છે, તો એમની ઉત્પત્તિ સમૂર્છન હોઈ શકે, અને મોટેભાગે એવું જ હોય છે, મોટેભાગે એવું જ હોય છે. તો જે પદાર્થમાં જે ઉત્પન્ન થાય છે એનો રંગ જે છે એવા રંગના જ એ જીવોના શરીર હોય છે. જીવ તો જીવ જ છે, જે જીવ પણ ભગવાન આત્મા જ છે, પણ એનું શરીર જે છે તે તેવા જ રંગનું હોય છે. હવે એ બે ઇન્દ્રિય કે ત્રણ ઇન્દ્રિય હોય, એ ગમે તે હોય, બે હોય કે ત્રણ કે ચાર, પણ એ ત્રસ છે, અને ત્રસની હિંસા તો આપણને ન જ હોય. એટલે રાત્રિ ભોજનમાં આ ત્રસ હિંસાનો મોટો દોષ આવે છે. રાત્રિ ભોજનમાં ત્રસ હિંસાનો મોટો દોષ આવે છે. ખાદ્ય પદાર્થ જે છે એ રાત્રે એટલે કે સૂર્યાસ્ત પછીથી ન ખાવા જોઈએ, અને એવી રીતે ખાદ્ય પદાર્થો બનાવવા પણ ન જોઈએ. રાત્રે બનાવીએ એ વાત પણ બરાબર નથી, એ પણ એમાં પણ એટલો જ દોષ આવે છે, એટલું જ પાપ લાગે છે. એટલે તમારાથી ન બની શકે તો તમે પાણીની છૂટ રાખો કદાચ કોઈ કારણસર, પણ રાત્રિ ભોજન તો ત્યાગ કરવો જ જોઈએ. જે ધર્મ માર્ગમાં છે એને રાત્રિ ભોજન તો ન શોભે, રાત્રિ ભોજનનો તો ત્યાગ કરવો જ જોઈએ. સૂર્યાસ્ત પછીથી, અંધારું થાય ત્યાર પછીથી સામાન્ય રીતે ભોજન ન કરવું, એવો પ્રયત્ન રાખવો જોઈએ. રાત્રિ ભોજન ત્યાગનો હંમેશા પ્રયત્ન રાખવો જોઈએ. અહીંયા ભાવાર્થમાં જે વાત કરી છે એ પણ આપણે લઈએ. કહે છે કે જે શ્રાવક દયાદ્રચિત્તવાળો થઈને રાત્રે અન્ન એટલે દાળ ભાત વગેરે, પાન એટલે દૂધ જળ આદિ પેય પદાર્થો વગેરે, ખાદ્ય અથવા તો સ્વાદ્ય એટલે કે લાડુ પેંડા બરફી આ બધું સ્વાદિષ્ટ વસ્તુઓ, જો એમાં આપણે એવું જોઈએ છીએ કે ખાધા પછીથી આપણે પાછળથી મોડેથી બધા એમ કે ચાલો હવે આઈસ્ક્રીમ ખાઈએ, આ સામાન્ય જે જોવામાં આવે છે, તો એ એક આઈસ્ક્રીમ શા માટે ખાવામાં આવે છે? એ કાંઈ શરીરને જરૂરી છે એટલા માટે નથી ખાવામાં આવતો. અને એ પણ આપણે જમ્યા પછીથી, કે સાંજે જમી તો લીધું પણ પછી પાછા રાત્રે આઈસ્ક્રીમ ખાઈએ, તો એ આઈસ્ક્રીમ ખાઈએ છીએ આપણે, બરાબર છે? અને આપણને એમ છે કે આઈસ્ક્રીમમાં ક્યાં બીજું પાપ છે? આપણને મનમાં એમ પણ થાય કે ભાઈ ફ્રીજમાંથી કાઢ્યો છે તેમાં ઉત્પત્તિ ક્યાં થાય, એ રીતે પણ આપણને વિચાર આવે છે. પણ હવે એ આઈસ્ક્રીમ ખાવાની જે વૃત્તિ છે ને, એ પાપ વૃત્તિ છે. સ્વાદ માટે જ ખાવાનું છે. જો અહીંયા સ્વાદની અંદર એ બધા લખ્યા છે, આ લાડુ પેડા બરફી આ બધું જે લખ્યું છે, હવે તો એ બધી વસ્તુ તો સ્વાદ માટે ખાવામાં આવે છે. હવે સ્વાદ માટે જે વસ્તુ ખાવામાં આવે એનો જો વિચાર કરીએ તો એ શું છે? એ આસક્તિનો ભાવ છે. શરીર માટે ખાવું પડે છે એ વાત જુદી છે, અને સ્વાદ માટે ખાવું એમાં ઘણો ફેર છે. તમે જમીને ઊભા થયા છો, બધું બરાબર, શરીરને પોષણ મળે એવું બધું ખાઈ લીધું છે, અને પછી રાત્રે પછી આવું જે સ્વાદ માટે જે ખાઈએ એ તો વૃત્તિને બહેકાવા જેવું છે. અને જેટલા વૃત્તિને બહેકાવીએ, જેટલા જીભના સ્વાદ કરીએ, એટલા પ્રમાણમાં તમને બંધ પણ પડે છે, આસક્તિને કારણે બંધ પડે છે. અને એના કરતાં એ મહત્વની વાત તમારે એ કરવી છે કે જે લોકોને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરવી છે અથવા તો બ્રહ્મચર્ય પાળવું છે, એને સ્વાદના જે આસક્તિના જે ભાવ છે ને એને છોડવા જોઈએ. જાત જાતના સ્વાદ કરવાનું જો મન થતું હોય તો એને એ અઘરું પડશે. આ સ્વાદેન્દ્રિય છે ને, સ્વાદેન્દ્રિયનો એ બ્રહ્મચર્યની સાથેનો સીધો સંબંધ છે. જે સાધક છે અને જેમણે આ એચીવ કર્યું છે એમની પાસેથી આ વાત જાણવા મળી છે કે તમારે એ કરવું હોય તો પછી તમારે સ્વાદ છોડવા જોઈએ. તમને જાત જાતના સ્વાદની રૂચિ થયા કરતી હોય, આસક્તિ થયા કરતી હોય તો તમને એ અઘરું પડશે. અને એમાં તમે ઈચ્છા કરીને આજે તો આ બનાવજો, આજે તો આ બનાવ્યું એટલે બહુ મજા આવી ગઈ, આજે તો શું વાત કરવી, એમ ખૂબ વખાણ કરીને ખાઈએ, એમાં એ ઘણો પાપનો બંધ થાય છે. એટલે ખોરાક આપણે એટલા માટે લઈએ કે શરીર ટકી રહે છે એ અપેક્ષાથી લઈએ છીએ. સાધક અવસ્થામાં શરીર ટકી રહ્યું છે પણ એથી વિશેષ ભાવ બીજો કોઈ હોવો ન જોઈએ. સ્વાદ માટે થઈને આપણે ખોરાક લઈએ એ વાત બરાબર નથી. રાત્રે આવી રીતે જે આઈસ્ક્રીમ વગેરે કંઈ પણ ખાઈએ, ધાણી ખાઈએ, બધા ખાય છે ને, પોપકોર્ન ખાતા હોય છે ટીવી જોતા જોતા રાત્રે, આ બધું પણ યોગ્ય નથી, એ ઠીક નથી. અહીંયા રાત્રિ ભોજન ત્યાગની વાત આવી છે એટલે આપણે સાથે સાથે આ વાત પણ લઈએ છીએ. તો અહીંયા ભાવાર્થમાં કહે છે કે જે શ્રાવક દયાદ્ર ચિત્ત વાળો થઈને રાત્રે અન્ન દાળ ભાત વગેરે અને પાન એટલે દૂધ જળ આદિ વગેરે આદિ અને પેય પદાર્થો, એટલે એ બધા પેય પદાર્થો, દૂધ જળ વગેરે પેય પદાર્થો અને ખાદ્ય અથવા તો સ્વાદ્ય એટલે આ મિષ્ટાન વગેરે, લાંબુ પેડા બરફી વગેરે અને લે એટલે રાબડી ચટણી આમરસ વગેરે, ચટણી પણ આવી જાય છે એમાં. તમે કહેશો કે રમેશભાઈ તમે તો કાંઈ ખાવાય નહીં, તો હવે ચટણી છોડાવી દીધી. ભાઈ ચટણીની શું જરૂર છે, હવે શા માટે, સ્વાદ માટે ખાઈએ છીએ. ઓ ચટણીની વાત આવી છે એટલે એક વાત બીજી પણ કરી દઉં કે અથાણા, અથાણા ન ખવાય. સાધક જીવે અથાણા તો ખવાય નહીં, કેમ કે એમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. ભલે તમને દેખાય નહીં પણ ત્રસ જીવોની ઉત્પત્તિ હોય છે અને ગુરુદેવે પણ એ વાત તો કહી છે કે અથાણા તો ન હોય. અથાણા એટલા માટે પછી એના નિયમો થોડા કરે કે ભાઈ ક્યાં સુધી હોય તો કે અમુક 48 કલાક કે 3 દિવસ સુધી સામાન્ય રીતે ઉત્પત્તિ નથી થતી, એ અપેક્ષાથી વાત કરી છે. પણ એમાં એ ડિપેન્ડ્સ કે કયા પ્રકારે છે. ઘણી વખત તો અમુક વસ્તુમાં તો 24 કલાકમાં પણ એવી ઉત્પત્તિ થઈ જાય, એટલે આપણે એની સ્વચ્છતાનો વિચાર કરવો જોઈએ અને એ પ્રમાણે સમજવું જોઈએ. કેટલીક વસ્તુમાં આપણે જોઈએ છીએ કે ચોમાસામાં અથવા ભેજવાળા વાતાવરણમાં તો 24 કલાકમાં ફૂગ ઉપર થઈ જાય છે, એવી ફૂગ થઈ જાય છે. એટલે અથાણાનો તો ત્યાગ હોવો જ જોઈએ. મનથી જ આપણને રાત્રિ ભોજન અને અથાણાનો અને કંદમૂળનો આ ત્યાગ તો હોવો જ જોઈએ. તો આ 4 પ્રકારના આહારનો ત્યાગ એ કરે છે શ્રાવક, એ વાત કરી, ખાતો નથી. તે શ્રાવક છે તે રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમાધારી છે. તો એવો એ શ્રાવકની વાત આપણે કરી. કેટલાક આચાર્યો આ જે 6ઠી પ્રતિમાની વાત કરી તો એ 6ઠી પ્રતિમાધારીને દીવા મૈથુન ત્યાગી પણ કહે છે. તેને દિવસે મૈથુનનો ત્યાગ હોય છે. 6ઠી પ્રતિમામાં આ વાત પણ સાથે લીધી છે, રાત્રિ ભોજન ત્યાગ અને દીવા મૈથુન ત્યાગી એટલે કે દિવસે મૈથુનનો ત્યાગ. પછી એના પછી 7મી પ્રતિમા આવે છે, એમાં તો બ્રહ્મચર્યની વાત છે. પણ અહીંયા જે 6ઠી પ્રતિમા જે કહી આ રાત્રિ ભોજન ત્યાગ, તો એમાં આ પણ સાથે હોય અથવા તો એને ગણી લેવામાં આવે છે, એ રીતે પણ કહેવામાં આવે છે કે 6ઠી પ્રતિમા એટલે આ, પણ એ સાથે હોય. જો એને 6ઠી પ્રતિમા એ દીવા મૈથુન ત્યાગ હોય છે તો પછી આ રાત્રિ ભોજન ત્યાગ પણ એને હોય જ. કેમ કે અહીંયા તો એ વાત કરવી છે કે તમને જે હિંસા થઈ રહી છે, ત્રસ હિંસા થઈ રહી છે, એનાથી તો તમારે બચવું જ જોઈએ. એ તો શરૂઆતમાં જે વાત કરી દીધી કે જે સ્થાવર હિંસા થાય છે એ પણ ટાળવા જેવી છે, પણ એ કેટલાક અંશે ટાળી શકાય, કેટલાક અંશે નથી ટાળી શકાતી. પણ ત્રસ હિંસા આપણાથી ન થાય એ તરફ યત્નપૂર્વક વર્તવું એ તો શ્રાવકને હોય જ છે. સમ્યક દર્શનનો આપણે વિચાર કરતા હોઈએ, સમ્યક દર્શનની સન્મુખતાનો વિચાર કરતા હોઈએ, સમ્યક દર્શન કેમ પ્રગટ કરવું એ સંબંધીના આપણે વિચાર કરતા હોઈએ, એવો પ્રયત્ન કરતા હોઈએ, એવા શાસ્ત્રો વાંચતા હોઈએ, અને આપણને આ બધું ન હોય તો બરાબર નથી. આપણે ભલે પ્રતિમા નથી લીધી તે છતાંય આ છે તે શ્રાવકના આચાર છે. આ શ્રાવકના આચારની વાત કરી છે. સમ્યક દર્શન નથી થયું તેથી શું થઈ ગયું, સમ્યક દર્શન ન થયું હોય તે છતાંય આ બધું આપણને હોવું જ જોઈએ, એ બહુ મહત્વની વાત છે. હવે શ્રાવક આચાર વિશે થોડીક બીજી પણ વાત આપણે લઈએ છીએ કે શ્રાવકના આચાર બાહ્ય આચાર છે તો બાહ્ય આચાર એ જ કાંઈ ધર્મ છે એમ નથી. બાહ્ય આચાર ધર્મ નથી, બાહ્ય આચાર ધર્મ નથી, છતાંય બાહ્ય આચાર હોવા જોઈએ. બાહ્ય આચાર ધર્મ નથી એમ કહી અને એને ઉડાડી દઈએ એમ નહીં. બાહ્ય આચાર હોય અને એને ધર્મ ન માનવો એ સહચર કારણ છે, સાથે એવું હોય છે. પણ બાહ્ય આચાર જે પાળે છે એને અંતરમાં એમ હોવું જોઈએ કે આ બાહ્ય આચારથી વિશેષ આગળ કંઈક ધર્મ છે. એટલે બાહ્ય આચાર તો હોવા જોઈએ, વ્રત તપના ભાવ પણ હોવા જોઈએ અને આ બધું હોવું જોઈએ. અને એ હોય અને છતાં એમ માને કે ધર્મ છે તો મારા સ્વરૂપના લક્ષે છે, એ બંને વાત સાથે જ હોય. એકલું એમ રાખે કે ના સ્વરૂપના લક્ષે ધર્મ છે તો આ બધું કાંઈ જરૂરી નથી તો એ વાત પણ ખોટી એમ ન હોય. જેટલી અંતરંગ શુદ્ધિ થાય એ પ્રમાણમાં બાહ્યમાં પણ એવા જ આચાર હોય છે. એટલે કોઈ એમ કહે કે અમને સમ્યક દર્શન છે અને એને આ રાત્રિ ભોજન ત્યાગ ન હોય કે આ કંદમૂળનો ત્યાગ ન હોય તો સમજવું કે એમાં કાંઈક એની ભૂલ થાય છે, એની એમાં ભૂલ થાય છે. માત્ર દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી અને એ એમ કહે કે અમારી સમ્યક માન્યતા છે એટલે અમને તો સમ્યક દર્શન છે, બાકી તો બહારમાં તો હવે કર્મના ઉદયને કારણે જે થવું હોય તે થાય છે, આવી બધી જો વાત કરતા હોય તો એ વાત બરાબર નથી. એ વાતની એ અનુમોદના ન કરે, એને જસ્ટિફાય ન કરે. બહારમાં ત્યાગ નથી માટે માટે નિશ્ચયને આગળ ધરી અને વ્યવહારને એ ઉડાડે અને એને પછી એને જસ્ટિફાય કરે કે એની ક્યાં જરૂર છે તો એવું હોય નહીં. નિશ્ચય છે તો સાથે એવો વ્યવહાર હોય હોય ને હોય જ હોય જ. નિશ્ચય છે અને એવો વ્યવહાર હોય જ છે. એટલે આચાર્ય ભગવાને આ ચરણાનું યોગમાં આ બધી વાત આપણને કરી છે કે ભાઈ તને આ બધું પણ હોય જ સાથે. અને જે સાધક થયો છે એને બીજી રીતે જોઈએ તો આ બાહ્ય આચારો જે શ્રાવકના આચારો જે કયા છે એ આચાર પાળવાથી એનું મન છે તે શાંત રહે છે. હિંસા નથી થતી તો મન ખૂબ શાંત રહે છે. હિંસા નથી થતી, સૂક્ષ્મ હિંસા પણ નથી થતી તો મન ખૂબ શાંત રહે છે. હિંસા થાય છે તો મન વ્યગ્ર થાય છે. તમે અનુભવ કરી જોજો, ખૂબ શાક કાપજો એક દિવસ અને પછી જોજો એ દિવસની તમારી શાંતિ. જે આ હિંસા જે થાય છે, આ બધું શાકભાજી કાપીએ ને સલાડ બનાવીએ ને આ બનાવીએ ને તે બનાવીએ, ખૂબ બધું રસોઈને બધું કરીએ, એનામાં કેટલીક તો પછી ત્રસ હિંસા થાય, તો એ દિવસે તમે શાંતિથી ધ્યાનનો પ્રયત્ન કરજો અને એ દિવસે તમે જોજો કે તમને કેટલી શાંતિ રહે છે અને કેટલી વ્યગ્રતા છે. એની અસર થયા વગર રહેતી જ નથી. જે હિંસા થઈ છે એની એની અસર થાય જ છે. એને સ્થાને તમે કાંઈ કરતા નથી. આખો સવારથી ઉઠો છો ત્યારથી રાત સુધીમાં કોઈ એવી પ્રવૃત્તિ કરતા નથી જેને કારણે સૂક્ષ્મ હિંસા પણ થાય, એવી કોઈ પ્રવૃત્તિ કરતા જ નથી. આવી રસની હિંસા ન થાય એવી કોઈ પ્રવૃત્તિ કરતા નથી, કોઈ આરંભ સમારંભ પણ કરતા નથી અને શાંત ચિત્તે જ રહ્યા છો. સામાન્ય જે ખોરાક લેવાના ટાઈમે ખોરાક લો છો એ સિવાય બીજું વિશેષ કાંઈ કરતા નથી, તો એ દિવસની તમારી શાંતિ જોજો. એમાં બહુ મોટો ફેર લાગશે પ્રભુ. એટલે હવે આવા ખોરાક બનાવવા પ્રત્યે, ખોરાક રાંધવા પ્રત્યે અને બધાને જમાડવા પ્રત્યેના આ બધા જે છે ને અભિગમ પણ સાધક જીવે છોડવા જોઈએ. એ છોડવા જેવા છે. એ આરંભ સમારંભ જે છે એ હિંસાનું ઘણું મોટું કારણ છે. સૂક્ષ્મ હિંસા નહીં પણ ત્રસ હિંસાનું પણ એ કારણ છે. એટલે મારા વિશે કોઈને શું લાગશે, કેવું ધારશે એમ સમજીને આપણે જે કરીએ છીએ એ હિંસા થાય છે, પાપનો બંધ થાય છે. એટલું જ નહીં પણ તમારી શાંતિ હણાઈ જાય છે. તમને આ જન્મમાં જે સમય મળ્યો છે પોતાના સ્વરૂપમાં જવા માટેનો જે બાકી રહેલો જે કાંઈ સમય રહ્યો છે એનો તમે સારી રીતે ઉપયોગ પણ કરી શકતા નથી. એ દિવસે તમે વ્યગ્રતામાં અને વ્યગ્રતામાં ધ્યાન પણ કરી શકતા નથી. તો જ્યારે જ્યારે આવા આચરણ થયા હોય ત્યારે શાંત ચિત્તે બેસી અને પ્રભુનું સ્મરણ કરવું અને પોતાના એ દોષ માટે થઈ અને ક્ષમા માગવી અને પ્રતિક્રમણ કરવું એ જરૂરી છે. એ દિવસે તો ખાસ પ્રતિક્રમણ કરવું જોઈએ. શ્રાવકના આચારમાં સામાયિકની જે વાત કરી છે તો એમાં સમજી લેવાનું છે કે પ્રતિક્રમણની વાત પણ હોય જ. પોતે પ્રતિક્રમવું તો જોઈએ છે. હવે એના પછી જે વાત આવે છે તે બ્રહ્મચર્યની વાત આવે છે. બ્રહ્મચર્ય પ્રતિમાધારીનું લક્ષણ એ શ્લોક 143માં અહીંયા કહેવામાં આવ્યું છે, તો આપણે એ પણ લઈએ. મલબીજમ મલયોની ગલનમલમ પૂતિગંધી બિભત્સમ પશ્યનંગ મણંગાડ વિરમતિ યો બ્રહ્મચારી સહ. આ શ્લોક 143 એના અર્થમાં અહીંયા કહે છે કે ય અંડમ મલ બીજમ એટલે કે જે શરીરને રજો વીર્યરૂપ મળથી ઉત્પન્ન મલ યોનિમ ગલનમલમ મલિનતાના કારણરૂપ મળમૂત્ર આદિ વહેવડાવનારું પૂતિગંધી બિભત્સમ પશ્યન અનભ્રાંત વીરમતી એટલે કે દુર્ગંધવાળું અને ગ્લાનિયુક્ત જોઈને કામથી એટલે કામ સેવનથી વિરમે છે સબ્રહ્મચારી, તે બ્રહ્મચારી છે અને તે બ્રહ્મચર્ય પ્રતિમા ધારી છે. જે શરીરને રજો વીર્યરૂપ મળથી ઉત્પન્ન મલિનતાના કારણરૂપ મળમૂત્ર આદિ વહેવડાવનારું દુર્ગંધવાળું અને ગ્લાનિયુક્ત જોઈને કામ સેવનથી વિરમે છે તે બ્રહ્મચારી અર્થાત બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે. એનો ભાવાર્થ લઈએ આપણે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જે વ્રતી શ્રાવક શરીરને રજો વીર્યથી ઉત્પન્ન અપવિત્રતાનું કારણ નવ દ્વારથી મળ ઝરતું દુર્ગંધ અને ગ્લાનિયુક્ત જાણી કામ સેવનનો સર્વથા ત્યાગ કરે છે તે બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે. હવે બ્રહ્મચર્ય વિશે થોડીક અહીંયા વધારે સ્પષ્ટતા પણ કરી છે કે આ બ્રહ્મચારી પોતાની વિવાહિતા સ્ત્રીનો પણ સંબંધ કરે નહીં. આ બ્રહ્મચારી પોતાની વિવાહિતા સ્ત્રીનો પણ સંબંધ કરે નહીં, એ જ રીતે સ્ત્રીને માટે એના પતિનો પણ સંબંધ કરે નહીં, તેની સાથે નિકટ એક સ્થાનમાં શયન કરે નહીં. જો આવી પ્રતિમા લીધી હોય, પ્રતિજ્ઞા લીધી હોય તો આ મહત્વનું છે. એટલે કહે છે કે તેની સાથે નિકટ એક સ્થાનમાં શયન કરે નહીં. બે વાત થઈ. ત્રીજી વાત કહે છે કે પૂર્વે ભોગવેલા ભોગોનું ચિંતવન કરે નહીં, પહેલા એવા ભોગ થયા હોય એને યાદ પણ કરે નહીં, એનું ચિંતવન પણ કરે નહીં. ત્રણ. ચોથી વાત છે કામોદીપન કામ ઉદ્દીપન કરે તેવા પુષ્ટ આહારનો ત્યાગ કરે. એવા સ્વાદિષ્ટ આહાર કેવા કેવા હોય છે કેટલાક કે જેને કારણે થઈને કામવાસના વધે છે, અને બીજા કેટલાક એવા પીણા વગેરે હોય છે એને કારણે પણ એ કામવાસના વધે છે. તો કહે છે કે એ એવા પુષ્ટ આહારનો ત્યાગ કરે. આ ચાર વાત થઈ. પાંચમી વાત છે રાગ ઉપજાવે તેવા વસ્ત્ર આભૂષણ પહેરે નહીં. શૃંગાર શૃંગાર હોય નહીં, એવા પ્રકારના શૃંગાર હોય નહીં જેને કારણે એવો ભાવ થાય, કોઈને પણ એવો ભાવ થાય. એટલે રાગ ઉપજાવે તેવા વસ્ત્ર આભૂષણ પહેરે નહીં. આ પાંચ વાત. છઠ્ઠી વાત છે કે ગીત નૃત્ય વાદિત્રાદિનું એટલે જે ગાયન વાદન નૃત્ય વગેરે એનું શ્રવણ અને અવલોકન કરે નહીં. આ છઠ્ઠી વાત છે. એટલે એવા શો જુએ નહીં, એવા શૃંગાર રસથી ભરેલા શો જુએ નહીં, એવા પ્રોગ્રામમાં પણ જાય નહીં. શૃંગાર રસથી ભરેલા પ્રોગ્રામ કાર્યક્રમોમાં જાય નહીં. સામાન્ય રીતે એ બધા કાર્યક્રમો અને પ્રોગ્રામ જે છે એમાં શૃંગાર રસ તો હોય જ છે, સિવાય કે ભજનનો પ્રોગ્રામ હોય તો વાત જુદી છે, એવા ભક્તિના પ્રોગ્રામ હોય તો વાત જુદી છે, ભક્તિ સંગીતના કાર્યક્રમોની વાત જુદી છે. પણ બાકીના જે પ્રોગ્રામ જે છે, જે આપણે એમ કહીએ કે એન્જોયમેન્ટ માટે જઈએ છીએ, તો એ બધા પ્રોગ્રામમાંથી આવ્યા પછીથી મનની શાંતિ તો હણાય જ છે. પછીથી ધ્યાનમાં બેસવું હોય તો બીજે દિવસે નહીં થાય. રાત્રે એવો શો જોઈને આવ્યા પછીથી બીજે દિવસે સવારે ધ્યાન નહીં થાય. અહીંયા તો એ અપેક્ષાથી વાત નથી, અહીંયા તો બ્રહ્મચર્યની અપેક્ષાથી આ વાત કરી છે. છઠ્ઠી વાત એ રીતે કરી છે કે એવા સંગીત નૃત્ય એનું શ્રવણ કે એનું અવલોકન એ કરે નહીં, કેમ કે જેને કારણે થઈ અને એ જે જુએ છે એને કારણે એને એની મનની વૃત્તિઓ બદલાય છે. એટલે એવા એને હોય નહીં, એવા શ્રવણ અવલોકન હોય નહીં. સાતમી વાત છે સુગંધી પદાર્થોની. પુષ્પમાળા, સુગંધ વિલેપન, અત્તર, ફુલેલ આદિનો ત્યાગ કરે. આ જાત જાતના અત્તર વગેરે વાપરવામાં આવે છે ને, અને હવે સ્પ્રે કરવામાં આવે છે, બોડી સ્પ્રે એવા જાત જાતના કરવામાં આવે છે, એ સુગંધિત એ બધાનો એ ત્યાગ કરે, એને હોય નહીં. સાતમી વાત કરી શૃંગાર કથા, હાસ્ય કથા અને એવા કાવ્ય, એવા નાટક, એનું સાંભળવું, એનું વાંચવું, એનો પણ એ ત્યાગ કરે. જ્યાં શૃંગાર કથા હોય ત્યાં એ જાય જ નહીં, એને એ સાંભળે નહીં ને એવા પુસ્તકો એ વાંચે નહીં. શૃંગાર રસથી ભરેલા પુસ્તક વગેરે એ વાંચે નહીં, એવું સાહિત્ય ક્યારેય ન વાંચે. એ સાહિત્ય વાંચતા વધારે દોષ થાય, એટલા માટે દોષ થાય કે વાંચતા વાંચતા એ એવા મનન મંથનમાં ઉતરી જાય ને એમાંથી પૂર્વે ભોગવેલા ભોગો પણ એને યાદ આવી જાય ને બધું જ એના કારણે થાય. એટલે એવા પુસ્તક તો વસાવવા નહીં, વાંચવા નહીં, અને કદાચ પૂર્વે લીધા હોય તો એને સત્વરે કાઢી નાખવા. શૃંગાર કથા અને અહીંયા તો હાસ્યની પણ વાત કરી છે, એ પણ દોષ છે. ઠઠ્ઠા મસ્કરી આ બધું જે કરવામાં આવે એ બધો દોષ છે, અને એમ કરતા જ એની વૃત્તિ બગડે છે. એટલે એ બધાનો પણ ત્યાગ અહીંયા તો કર્યો છે. અને તાંબુલ આદિ રાગકારી વસ્તુઓથી દૂર જ રહે છે. આ અનેક પ્રકારના જે મુખવાસ વગેરે હોય છે ને, એવા મુખવાસોથી પણ એ દૂર રહે. ઘણાને એવી રીતે એવું હોય છે એટલે પછી મોઢામાંથી એનો એક જાતનો ટેસ્ટ આવ્યા કરે અને એને સારું લાગે, એને એમ હોય કે બીજાને દુર્ગંધ ના આવે, પણ એમાં એ ખરેખર તો એને પોતાને રસ હોય છે. તો એવા મુખવાસોથી પણ એ દૂર રહે. ખરેખર તો મુખવાસ વિયમ એ એવો અતિચાર કયો છે, એ અતિચાર છે. આપણે ખોરાક લઈએ પણ મુખવાસની શું જરૂર, મુખવાસની કાંઈ જરૂર હોતી નથી. તો એ એ મુખવાસ વિયમ એ જે છે, એટલે મુખવાસ જે છે તે અતિચાર છે, એ દોષ છે. અને એવો દોષ આપણે કારણ વગરનો કરીએ છીએ, બિનજરૂરી એ વસ્તુનો ઉપયોગ કરીએ અને આપણે એ અતિચારને સેવીએ છીએ. મુખવાસની કાંઈ જરૂર હોતી જ નથી, શું કરવા મુખવાસ હોવો જોઈએ. શરીરને ખોરાકની જરૂર છે તો બરાબર છે, જેટલો ખોરાક જે પ્રમાણે જોઈએ એટલો લેવામાં આવે, પણ મુખવાસ મુખવાસ છોડવા જેવી વસ્તુ છે, એ પણ વૃત્તિને બહેકાવનારી વસ્તુ છે. અને પછી જાત જાતના મુખવાસો હોય છે એમાં, તો એમાં તો પછી ઘણી બધી આગળ વધી વાત આવે. તો આ પ્રતિમાધારી શ્લોક 60માં દર્શાવેલા બ્રહ્મચર્ય અણુવ્રતના, એટલે બ્રહ્મચર્ય અણુવ્રત ચોથું વ્રત, એના કોઈ અતિચારો લાગે નહીં તે માટે ખાસ સાવધાન રહે છે અને તેને નિરતિચાર પ્રતિમાનું પાલન હોય છે. હવે આ બ્રહ્મચર્યની વાત તો ઘણી કરી છે, આચાર્ય પદ્મનંદીએ પણ ઘણી વાત કરી છે. નવ વાળથી એને બ્રહ્મચર્ય હોય છે, એને કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદનવું નહીં, શરીરથી, મનથી, વચનથી અને કાયાથી, એવું નવ વાળ એને બ્રહ્મચર્ય હોવું જોઈએ, એ વાત પણ એમાં આચાર્ય ભગવાને કરી છે. પણ આના અતિચાર છે તો એ અતિચાર રહિત બ્રહ્મચર્ય હોવું જોઈએ અને એ અતિચારની વાત આપણે આવતી વખતે લઈશું અને થોડીક વધારે વાત બ્રહ્મચર્ય વિશેની બીજી પણ બીજા શાસ્ત્રમાંથી પણ આપણે આવતી વખતે લઈએ. હવે આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી